આજે આપણે જૈન મંદિરની વાર્ષિક પ્રતિષ્ઠાનો દિવસ છે. ધર્મધ્વજાનું રોહણ કર્યું આપણે. ગુરુદેવે પણ આજે સમયસારની પહેલી ગાથાનું પ્રવચન કરી આપણને મોક્ષ માર્ગનું આરોહણનો ઉપાય બતાવ્યો છે. ધ્રુવ અચલ ગતિ પામેલ સર્વે સિદ્ધને વંદી કહું શ્રુત કેવળી કથિત આ સમય પ્રાબ્રત અહો. ગુરુદેવ આ પ્રવચનમાં કુંદકુંદ આચાર્ય દેવનું આ સમયસાર આગમનનું આગમ છે, પરમાગમ છે, લાખો શાસ્ત્રોનો નિચોડ છે, છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા મુનિરાજના હૃદયમાંથી નીકળેલી ઉર્મીઓ છે. મને હાથમાં આપી દો ને ચાલશે. એ સમયસારમાં ગુરુદેવ શ્રુત કેવળીનો અર્થ આપણને બતાવ્યો કે વંદી કહું શ્રુત કેવળી કથિત આ સમય પ્રાબ્રત અહો. શ્રુત કેવળીમાં ત્રણ બાબત સમાયેલી છે, શ્રુત કેવળી અને શ્રુત કેવળી. શ્રુત એટલે અનાદિ નિધન શબ્દભ્રમની ઉપાસનાથી જેનો જન્મ થયો છે. કેવળી એટલે જે સર્વજ્ઞ ભગવાન છે, એ આ કોઈ જેની તેની વાત નથી, પણ વિતરાગ સર્વજ્ઞ ભગવાન સિમંદર ભગવાન જેમની પાસે કુંદકુંદાચાર્ય દેવ 8 દિવસ રહ્યા છે, એમની વાણી સાંભળી અને આ વાત બતાવી છે. અને શ્રુત કેવળી એટલે ભગવાનની સમીપે રહેલા જે ગણધર ભગવાન છે અને શ્રુત કેવડી કહેવાય. એ શ્રુત કેવડીની સાથે પણ પરામર્શ કરી આ સમયસર હું તમને કહું છું. તે કેવી રીતે કહું છું એનું પરિભાષણ કરું છું. તો પોતાના આત્મામાં અને શ્રોતાઓના આત્મામાં સર્વસિદ્ધોની સ્થાપના કરીને આ સમયસર હું કહું છું એમ ગુરુદેવે આપણને ફરમાયું છે. એ પોતાના આત્મામાં સિદ્ધની સ્થાપના એટલે પોતે મોક્ષ માર્ગમાં સિદ્ધ દશાના ધ્યેયપૂર્વક આદર્શપૂર્વક પોતે નિરંતર પ્રવર્તમાન કરી રહ્યા છે એવા આચાર્ય દેવ એમ કહે છે કે શ્રોતાઓ પણ પોતાના આત્મામાં સિદ્ધની સ્થાપના કરે. ધર્મ અર્થ કામ અને મોક્ષ, એ ધર્મ અર્થ અને કામ ત્રિવર્ગ છે, પરસ્પર સંબંધિત છે, અવિનાભાવી છે. પુણ્ય લક્ષ્મી વિષય ભોગ એ બધાની વાસના છોડીને એકમાત્ર મોક્ષ કે જે અપવર્ગ છે એની ભાવના રાખી અને સિદ્ધપદનું ધ્યેય બનાવી સિદ્ધપદને સ્થાપના કરી એટલે પોતાના હૃદયમાં સિદ્ધ ભગવાનને બિરાજમાન કરવા છે. તો બિરાજમાન કરવા છે તો આ ધર્મ અર્થ કામનો કચરો કાઢવો પડે. તો એવા સિદ્ધ ભગવાનને બિરાજમાન કરી સિદ્ધનું લક્ષ્ય રાખી સિદ્ધને આદર્શ બનાવી સિદ્ધને આગળ રાખી એ પોતે આ શાસ્ત્રની શરૂઆત કરે છે. તો આ સિદ્ધ પદનું આરોહણ કેમ કરવું, સિદ્ધ પદની સ્થાપના કેમ કરવી એ બાબત ગુરુદેવે આપણને આ ગાથામાં સમજાવી છે. આ સિદ્ધ પદનું સ્થાપન કરવું, સિદ્ધ મોક્ષ માર્ગમાં આરોહણ કરવું એ જ આપણી ધર્મધજાનું આરોહણ છે. આ નિશ્ચયથી ધર્મધજાનું આરોહણ તો મોક્ષનું આરોહણ છે. એ આ ધર્મધજા છે એ જૈન મંદિરનું સ્થાન બતાવે છે. એ જે ધર્મધજા છે એ ધર્મધજા આપણને જે એ જૈન મંદિરનું સ્થાન બતાવે છે. જૈન મંદિરની સર્વોપરિતા, એની સર્વોત્તમતા, જૈન શાસનનું જૈવંતપણું અને એક જૈન શાસનની આગવી ઓળખાણ એ આપણને આપે છે. એનું એક સન્માનનું, સ્વતંત્રતાનું, વિશેષતાનું પણ એ પ્રતીક છે. રત્નો વિશે હીરક જેમ તરુગણ વિશે ગોશીર્ષ છે, જીન ધર્મ ભવ ભવિભાવ મથન ઉત્તમ છે સર્વ ધર્મ વિશે. જેમ બધા રત્નોની અંદર હીરો ઉત્તમ કહેવામાં આવે છે, બધા તરુગણોમાં ગોશીર્ષ ઉત્તમ કહેવાય છે, એમ બધા ધર્મોમાં જીન ધર્મ ઉત્તમ છે. તો એ જીન ધર્મની સર્વોપરિતા, એની ઉત્કૃષ્ટતા, જીન શાસનનું જૈવંતપણું, તો એ જે બતાવનારી બાબત છે તો એ બાબત આ ધર્મધ્વજનું આરોહણ છે. તો આ ધર્મધ્વજ શું છે? તો રાગાદિ દોષ સમસ્ત છોડી આત્મા નિજ રત રહે, ભવ તરણ કારણ ધર્મ છે એમ જીન દેવો કહે. એ ભાવ પાવડની ગાથા છે. એમાં એમ કહ્યું છે કે આ ધર્મ બીજું કાંઈ નથી, આ જૈન ધર્મ એ શું છે? જે વિતરાગ સર્વજ્ઞ ભગવાન છે એને જીન કહેવામાં આવે છે, જેને રાગ દ્વેષને જીતા છે એ જીન છે. જૈનના અનુયાયી એને જૈન કહેવામાં આવે છે. અને એ જીન પ્રણુપિત જે સિદ્ધાંત છે, માર્ગ છે, એને ધર્મ કહેવામાં આવે છે. આપણા ગુરુદેવ એમ કહે છે કે જૈન ધર્મ છે એ કોઈ વેશ નથી, વારો નથી, સંપ્રદાય નથી, એક વસ્તુનું સ્વરૂપ છે. જીન દર્શન એક આત્માનું દર્શન છે. તો આ જીન ધર્મ છે એ નિશ્ચયથી તો એક આત્માની શુદ્ધ પરિણતિ છે, વિતરાગતા છે. અને વ્યવહારથી જોઈએ તો એક જીન પ્રણોબિત સિદ્ધાંત છે. જે સિદ્ધાંત કોને કહેવાય કે જે ત્રિકાળ અબાધિત હોય, અકાટ્ય હોય, નિસ્તુત યુક્તિથી નિર્બાધ હોય એવો સિદ્ધાંત હોય, લૌકિકમાં વિજ્ઞાનના સિદ્ધાંતો તો બદલાતા જતા હોય, એમાં ઓલ્ટરનેશન મોડિફિકેશન એવું બધું થતું હોય, પણ આ ત્રિકાળ અબાધિત છે. આ કુંદકુંદાચાર્ય દેવે પણ એક સિદ્ધાંતો પ્રવૃત્તિ કર્યા છે. તો આવા જે સિદ્ધાંતો છે એના આપણે માર્ગ ઉપર ચાલીએ તો આપણને પણ ધર્મની વસ્તુના સ્વભાવની, એને ધર્મ કહેવાય, જીવ રક્ષાને ધર્મ કહેવાય, દસ લક્ષણને ધર્મ કહેવાય, ઈષ્ટ સ્થાને ધતે એને ધર્મ કહેવાય. તો એ બધા ધર્મ વિતરાગતાના સ્વરૂપ છે. તો એવા વિતરાગતાની આપણે પ્રાપ્તિ કરીએ એ ખરેખર જૈન ધર્મ છે. તો આ જૈન ધર્મ અને ધ્વજારોહણ, તો આ ધ્વજ શું છે? તો આ ધ્વજ છે એક પ્રકારનું પ્રતીક છે, એનું સન્માનનું ચિહ્ન છે, એક વિશેષતાની ઓળખાણ છે, એની એક સ્વતંત્રતાનું સૂચક છે, એની એક સર્વોપરિતા સાર્વભૌમત્વને બતાવે છે, એના શાસનને બતાવે છે, એના શાસનને જીવંતપણાને સૂચવે છે. તો એ એક ધર્મ છે, એ ધ્વજા છે. તો સામાન્ય રીતે આવી ધ્વજાઓ બીજામાં પણ હોય છે, અન્ય મતની પણ બધી ધ્વજા એના ચિહ્ન તરીકે હોય છે. રાષ્ટ્રની પણ ધ્વજા હોય છે, આપણા ભારત દેશની તિરંગો ધ્વજ હોય છે. તો એમ એ પ્રકારે બધાનું એક જુદી વિશિષ્ટતા, એનું સન્માનનું સર્વોપરિતાનું એની આગવી ઓળખનું ચિહ્ન એક ધ્વજા હોય છે. તો એમાં જૈન ધર્મ છે એ જીન શાસનનું જૈવંતપણું છે, જીન શાસનની સર્વોપરિતા છે, જીન શાસનનું સ્વતંત્રપણું છે, જીન શાસનની સાર્વભૌમિકતા છે, જીન શાસન જે છે ઈ જીન શાસન બધામાં સર્વોપરી છે, ઉત્કૃષ્ટ છે. તો એ બાબતને એ સૂચવનારું છે. એ જીન શાસનને જૈવંતપણાને પણ બતાવે છે. એની વિજય, એનો જીન ધ્વજા ફરકે છે, એ વિજય પતાકા છે, કે જીન શાસનનો વિજય છે, કે જીન શાસન ક્યારેય સમાપ્ત ન થાય, ક્યારે એનો હાર ન થાય, ક્યારેય પરાભવ ન થાય. કેમ કે જગતમાં કોઈ પણ વસ્તુ હોય એ અસલી વસ્તુ, સૈદ્ધાંતિક વસ્તુ, નિશ્ચયની વસ્તુ, શુદ્ધ બાબત જે હંમેશા એક જ પ્રકારની હોય, અને એવો એક જ ધર્મ જૈન ધર્મ છે કે જે વસ્તુના અનેકાંત સ્વરૂપને માને છે, બીજા બધા વસ્તુના એકાંત સ્વરૂપને માને છે. વસ્તુના પ્રાપ્તિનો માર્ગ એકાંત માને છે, બીજા લોકો પ્રાપ્તિનો માર્ગ અનેકાંત માને છે. જે કર્મની સિદ્ધાંતમાં માને છે, બીજા બધા કર્મ એટલે કાર્યના રૂપમાં માને છે. જે આત્માના વાસ્તવિક સુખનો સ્થિપાન કરે છે, જગતના બીજા બધો લૌકિક સંસારિક સુખને સુખ માને છે. તો આ બીજા બધાથી વિશેષતા છે, એની અલગતા છે, એની જુદાઈપણું છે. તો એવું આ જૈન શાસનનું એ સર્વોપરી છે, અનાદિ અનંત છે. એની કોઈ ઉત્પત્તિ નથી, કે આદિનાથ ભગવાને એની ઉત્પત્તિ કરી એવી નથી, એવી તો અનંત ચોવીસી થઈ ગઈ અને હજી પણ થશે. એટલે આ જૈન શાસન જૈવંત છે. તો એવું આ જૈન શાસનનો એક ધ્વજ હોય છે. તો આ જૈન શાસન એ પ્રકારનો એ ધ્વજ છે. હવે એ જે એટલે કે આ જૈન શાસન છે એ શું છે? એક જીનેન્દ્ર ભગવાનનું સન્માન બતાવે છે, એનું આધિપત્ય બતાવે છે, એની વિશેષતા દર્શાવે છે, એની હકુમત બતાવે છે, એના શાસનનું જૈવંતપણું બતાવે છે. તો એ ધ્વજા છે. અને એ જૈન ધર્મ ધ્વજા શું છે? આપણા સમય સંસ્કૃતિમાં આવે છે, ફડકાવતી વિજય એ જગન્નાથનો, કે બોલાવતી ત્રિજગને જીન પૂજવાને. આ ફડકતી જીન ધર્મની સજા આપણને શું કહે છે? કે આપણને એ આપણને જીન મંદિરનું સ્થાન સૂચવે છે, અને જીનેન્દ્ર ભગવાનને પૂજવાને આપણને આમંત્રણ આપે છે. આ જીનેન્દ્ર ભગવાનની ધજા ફરકે છે આકાશમાં જેમ લહેરે છે, અને આપ જાણે કેમ સમુદ્રમાં તરંગો ઉછળતા હોય એ રીતે આ જે ધ્વજા લહેરે છે, એ ધ્વજા જીનનાથને પૂજવાને ભવ્ય જીવોને આમંત્રણ આપે છે કે અહીંયા ભગવાન બિરાજે છે, તમે પધારો. તો આ આપણા આ જે જીન મંદિર છે, આ જીન મંદિર ઉપર આપણે જીન ધર્મની ધજા, જીન મંદિર નવય દેવતાનું સ્થાન છે, અને એ જીન મંદિરનું પ્રતીક ધર્મ ધજાનું આરોહણ છે. તો એ ધર્મ ધજા પણ નવ દેવતાને સૂચનાવનારી છે. આપણે આ ધર્મ ધજાનું આરોહણ કર્યું એક નવ દેવતાના પૂજનનો જ પ્રકાર છે. અને એ જે ધર્મ ધજાનું આરોહણ નિશ્ચયથી, તો આપણે આ વ્યવહારથી તો ધર્મ ધજાનું આરોહણ કર્યું તો એના વિધિ વિધાન મંત્ર સંસ્કાર મંગલાષ્ટક કરીને, દિગ્બંધન કરીને, શુદ્ધિ વિધાન કરીને, એ રીતે આપણે એનું આરો એનું એનું આપણે એ પ્રકારની બધી પદ્ધતિથી આપણે એનું એનું કર્યું, એ તો વ્યવહાર છે. નિશ્ચયથી તો આપણે જીનેન્દ્ર ભગવાનના શરણે જઈ સમ્યકત્વની પ્રાપ્તિ કરીએ અને મોક્ષ માર્ગમાં આરોહણ કરીએ, એ જ ખરેખર આ ધર્મધજાનું આરોહણ છે. તો એ ધર્મધજા છે એ આપણને આમંત્રણ આપે છે. અને એ આ જે જૈન ધર્મધજાનું સ્વરૂપ શું છે, તો આ જૈન ધર્મધજા છે એ સામાન્ય રીતે તો લંબચોરસ આકારની હોય છે અને એ કપડાની પણ હોય છે, પણ વિપરીત સંજોગોમાં આવી ધાતુની પણ આપણે કરતા હોઈએ છીએ. તો એ કેમ કે અહીંયા વિષમ હવામાન છે એટલે એ કપડાની ધજા વારંવાર ફાટી જાય, વરસાદથી પલળી જાય, એનો રંગ પણ ઉડી જાય, તો એ રીતે આ ધાતુની ધજાની પણ પદ્ધતિ હોય છે, પણ સામાન્ય રીતે કપડાની પણ હોય છે. તો એ ધજા એ મુખ્ય તો બે પ્રકારે હોય છે. એક પંચરંગી હોય છે, જે પંચ પરમેશ્વરીનું પ્રતીક છે. પંચ મહાવ્રતની એક પ્રતિજ્ઞાનું પાલન કરવાની એક પદ્ધતિ છે. પંચ મહાવ્રતને પણ બતાવે છે, પંચ પરમેશ્વરીને પણ બતાવે છે. એના પાંચ કલર હોય છે, એ પાંચેય કલર પાંચેય પરમેશ્વરીના એક એક પ્રકારના પ્રતીક છે. પણ આપણે સામાન્ય રીતે આપણે સોનગઢની આમના પ્રમાણે કેસરી ધજા ફરકાવીએ છીએ. આ કેસરી રંગ છે એ લૌકિકની અંદર તો ત્યાગ અને બલિદાનનું પ્રતીક મનાય છે, પણ આપણા જૈન ધર્મની આમના અનુસાર આ કેસરી કલર જ્ઞાન અને વૈરાગ્યનું પ્રતીક છે. આપણા માતાજી એમ કહે છે કે જે જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાના પૂરક અને પોષક છે, પ્રોત્સાહન એકબીજાને આપનારા છે. એ જ્ઞાન વગરનો વૈરાગ્ય છે તે રૂંધાયેલો કસાય છે. એ જ્ઞાન છે એ માર્ગને બતાવે છે અને વૈરાગ્ય છે એને ક્યાંય ફસાવા દેતો નથી. જેમ કોઈ ભૂમિઓ માર્ગમાં જાતો, જેમ આપણે કોઈ વટે માર્ગો જાતા હોય, જંગલના માર્ગેથી કે ક્યાંય પસાર થતા હોય, તો એને એક ગાઈડન્સ જોઈએ છે, ભૂમિઓ જોઈએ છે, એને એક માર્ગદર્શક જોઈએ છે, પથ પ્રદર્શક જોઈએ છે કે જે માર્ગને બતાવે છે, અને એની સાથે બીજી સિક્યુરિટી જોઈએ છે, રક્ષક જોઈએ છે, સિપાહીઓ જોઈએ છે કે જે એને એની એની લક્ષ્મીને લૂંટી ન લે. તો એવી રીતે આ જ્ઞાન છે એ આપણને માર્ગ મોક્ષના માર્ગને બતાવે છે, એક ભૂમિયા તરીકે કામ કરે છે. અને આ જે વૈરાગ્ય છે એક રક્ષકનું કામ કરે છે, આપણને સંસારથી, વિષય વિકારથી, આપણને આ બધા ભોગ એના બધાથી રાગદ્વેષથી આપણને બચાવે છે, આપણને સંસારમાં ક્યાંય ફસાવા નથી દેતો. એટલે વૈરાગ્ય પણ જરૂરી છે. વૈરાગ્ય વગરનું જ્ઞાન નકામું છે, જ્ઞાન વગરનું વૈરાગ્ય નકામું છે. બંને એકબીજાને સાથે જરૂરી છે. પણ માતાજીનું કહેવાનું એવું છે કે જ્ઞાન હોય એટલે નિરંતર વૈરાગ્ય હોય. જ્ઞાન કલા જીન કે જગ જાગી તે જગ મેં સહજ વૈરાગી, જ્ઞાની વિષય મગ્ન માહી એહી વિપરતતા સંભવે નાહી. કે જ્ઞાન કલા જેને જાગે, જ્ઞાન હોય એટલે નિયમથી વૈરાગ્ય હોય જ, અને જ્ઞાન હોય અને વૈરાગ્ય ન હોય તો એ ખરેખર શુષ્ક જ્ઞાન છે. અને જે વૈરાગ્ય હોય પણ જ્ઞાન ન હોય તો એ પણ એક રૂંધાયેલો કસાય છે, એ સાચો વૈરાગ્ય હોતો નથી. આપણા ગુરુદેવ ત્રણ પ્રકારનો વૈરાગ્ય કહેતા હોય છે કે એક વૈરાગ્ય મોહ ગર્ભિત હોય છે, એક વૈરાગ્ય દુઃખ ગર્ભિત હોય છે, અને એક વૈરાગ્ય જ્ઞાન ગર્ભિત હોય છે. વૈરાગ્ય બધાને આવે છે, આપણે સમાજમાં પણ એવા વૈરાગ્યના પ્રસંગો બને છે, પણ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હોતો નથી. એ આપણા અમારા વાંકાનેરમાં એક વનેચંદ શેઠ હતા, આપણા ગુરુદેવથી પણ મોટી ઉંમરના, શ્રીમદ રાજચંદ્ર એમના ઘરે આવી ગયેલા અને ગુરુદેવના પણ પાકા અનુયાયી હતા. તો એ બહુ જૂના જમાનાની વાત છે. તો એ વનેચંદ શેઠ, એટલે એ વનેચંદ શેઠને તો મેં નથી જોયા, પણ બીજા એના પછી નગર શેઠ હતા ગામના, એના પછી છગન શેઠ હતા અમારા દાદા, મધુભાઈ જોયા છે. તો ઈ વનેચંદ શેઠ એકવાર ગામમાં દીક્ષાનો પ્રસંગ હતો, તો દીક્ષાનો પ્રસંગ હતો. આ છગન શેઠ ના મોઢે એ અમારા હતા, એ નગર શેઠ જ હતા, એના મોઢે મેં સાંભળેલી વાત છે. તો એ પ્રસંગમાં એ વનેચંદ શેઠે એમ કહ્યું કે પિયળીમાં સાસળિયું સાંપડતું નથી, પિયળમાં કોઈ હંગળતું નથી, દે બજો સંઘ માથે. સાસળિયું સાંપડતું નથી, પિયળમાં કોઈ હંગળતું નથી, દે બજો સંઘ માથે. તો આ છે ને દુઃખ ગર્ભિત વૈરાગ્ય છે. અને ઘણા લોકો ભણેલા ગણેલા હોય, બધા કરોડપતિ હોય, અબજોપતિ પણ હોય, અને એને પણ વૈરાગ્ય હોય, પણ એ વૈરાગ્ય કેવો હોય છે? મોહ ગર્ભિત હોય છે કે ભાઈ થોડું કષ્ટ સહન કરવું પડશે, પણ થોડું આપણે અમુક નીતિ નિયમો પાળવા પડશે, પણ તેમ છતાં એ આપણે ચારે બાજુ ફરવાનું મળશે અને આપણું માન સન્માન વધશે અને ધર્મ પણ થશે કે આપણે જે આ કઈ ક્રિયા કરી એ બધો ધર્મ છે. તો એવી રીતે પણ જે સાચી સમજણ વગર વૈરાગ્ય કરે તો એ બધો મોહ ગર્ભિત વૈરાગ્ય છે. સાચો વૈરાગ્ય તો જ્ઞાન ગર્ભિત છે. સાચું જ્ઞાન હોય સાચો વૈરાગ્ય હોય જ. અને વૈરાગ્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ શરૂઆતમાં વૈરાગ્યની જરૂરતા હોય જ છે. તો આપણો આ જે કેસરી રંગ છે એ જ્ઞાન અને વૈરાગ્યનું પ્રતીક છે. આપણા નિર્જરા અધિકારમાં ગાથા આવે છે કે જ્ઞાન અને વૈરાગ્ય હોય એ કર્મથી બંધાતો નથી. જેમ ઝેર ના ઉપભોગથી પણ વૈદ્ય જન મળતો નથી. દ્રવ્યોપભોગ વિશે અરત જ્ઞાનીય બંધાતો નથી. જેમ અરતિ ભાવે મધ્ય પીતા મત્તજન બનતો નથી. એ દ્રવ્યોપભોગ વિશે અરત જ્ઞાનીય બંધાતો નથી. તો એ જેમ વિશ્વવૈદ્ય છે એની પાસે એવી મંત્ર તંત્ર ઔષધિની શક્તિ છે કે એ ઝેરથી મળતો નથી, બીજા સામાન્ય માણસ મળી જાય છે. તો એ જ્ઞાની છે, એ કર્મથી બંધાતો નથી. જ્ઞાનીનો ભોગ પણ નિર્જરાનો હેતુ હોય છે. અને વૈરાગ્ય, તો વૈરાગ્ય જીવ પણ કર્મથી, જેને મધ્ય પીતે એટલે દારૂ પીવાની અરતિ છે, તિરસ્કાર છે, નફરત છે, દ્રોણા છે, કોઈને પરાણે દારૂ પીવડાવી દે, બળજબરીથી પી જાય, પીવડાવી દે અથવા તો ભૂલથી પી જાય, પણ એને દારૂ પીવાની આસક્તિ નથી, પ્રેમ નથી, રસ નથી, તો એ દારૂ એને નશો કરતો નથી. તો એવી રીતે આ જે જ્ઞાન અને વૈરાગ્ય છે, જ્ઞાન ઓર વૈરાગ્ય નિરખે દો નાળ જો લોચન ન્યારા રહે. જ્ઞાન શક્તિ વૈરાગ્ય બલ નિરખે દો નાળ જો લોચન ન્યારા રહે નિરખે દો. જેમ જ્ઞાન અને વૈરાગ્ય બંને એકી સાથે કામ કરે છે, એકલું જ્ઞાન કામ કરતું નથી, એકલું વૈરાગ્ય કામ કરતું નથી. તો આ જ્ઞાન અને વૈરાગ્યનું એક પ્રતીક છે. અને ત્યાર પછી આ જિન મંદિર ઉપર આપણે ધ્વજારોહણ શા માટે કરીએ છીએ? જો જિન મંદિર ઉપર ધ્વજારોહણ, જિન મંદિરનું સ્થાન બતાવે છે, ભવ્ય જીવોને જિન દર્શન પૂજન માટેનું આમંત્રણ આપે છે, જિન ધર્મની સર્વોપરિતા વિશેષતા, એનું સન્માન, એનું ગૌરવ, એની શોભા, એના શાસનનું જૈવંતપણું એને આપણને દર્શાવે છે. અને એથી પણ એક વિશેષ બાબત છે કે જે ગુરુદેવ આપણને ઘણીવાર કહેતા હોય છે કે જે જૈન ધર્મની ધજા છે, એ જૈન ધર્મની ધજા એમ કહે છે કે અહીંયા નવ દેવતા બિરાજમાન છે, એ નવ દેવતા આપણા મંગલ લોકો તમને શરણરૂપ છે, તો એ નવ દેવતાને આપણે ઉલ્લંઘન ન કરાય. કુદરતમાં એક એવો નિયમ પણ છે કે જે વિદ્યાથી ચાલતા વાહન હોય તો એ વિદ્યાથી ચાલતા વાહન નીચે કોઈ એવા પૂજ્ય પુરુષ બિરાજમાન હોય તો એ વાહન આગળ ન વધે. આપણે રાવણ દિગ્વિજય કરીને પરત આવ્યો અને પછી એનું વિમાન આકાશમાં અધર અટકાઈ ગયું, તો એને જોયું તો નીચે અનંત વીર્ય કેવડી ભગવાન બિરાજમાન છે. તો એણે એ અનંત વૈર્ય કેવી ભગવાનના દર્શન પૂજન અને દરેકે પોતાની શક્તિ અનુસાર એવા વ્રત અને નિયમ પણ અંગીકાર કર્યા. રાવણે પણ એવો નિયમ અંગીકાર કરેલો કે હું કોઈના ઉપર બળાત્કાર ન કરો, તો કેમ કે એને અભિમાન હતું. પોતે એક એવો જે કામદેવ પુરુષ હતો, એટલે એને એમ હતું કે જગતમાં બધા મને ઈચ્છે, પણ તેમ છતાં એની પ્રતિજ્ઞા પણ એને બચાવી લીધી છે, અને એને એનું અધપતન કરતા એને બચાવી લીધું છે, અને સાતમી નરકે જતા બચાવી લીધો છે, અને ભવિષ્યમાં એ સીતાજીના હાથે જ એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ છે, અને ભવિષ્યમાં તીર્થંકર નામ કર્મનું ગોત્ર બાંધી અને પોતે એ મોક્ષે પણ જશે અને સીતાજીના ગણધર પણ થશે. તો એ અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે આ ધજા આપણને એમ બતાવે છે કે આપણે જીન મંદિરને ઉલ્લંઘીને ન જવાય. આપણે કે ભાઈ એક વાર દર્શન કરી લીધા, હવે બીજી વાર પસાર થયા, હવે શું જ ભગવાનની જરૂર છે, એવું ન હોય. આપણા તો વાહન પેટ્રોલથી ને ડીઝલથી ને સીએનજીથી હાલતા હોય, એટલે હેલા જાય એમને. પણ ખરેખર એવું છે કે ભગવાનના મંદિરને વરોટીને એમને ન જવાય, એનો આપણો વિનય હોય, એનો એક પ્રકારનો સત્કાર હોય. તો આ જૈન ધર્મની ધજા આપણને એ બાબત પણ સૂચવે છે. અને આ જૈન ધર્મની ધ્વજારોહણનો હેતુ શું છે? જો આ જૈન ધર્મની ધ્વજારોહણ છે, એ જૈન ધર્મની ધજા જે રોહણ છે, એનો આપણો હેતુ એ છે કે અહીંયા નવ દેવતાનું પ્રતીક છે, નવ દેવતાનું સ્થાન છે. આ જૈન મંદિરમાં નવે દેવતા આવી જાય છે, આપણે નવ દેવતાની વાત પણ થોડીક કરીએ છીએ. તો એ જૈન મંદિરમાં નવે દેવતા આવી જાય છે, તો એ નવે દેવતાનું નિવાસ સ્થાન છે, જે આપણા માટે મંગલ છે, ઉત્તમ છે, શરણભૂત છે, એ નવ દેવતા છે. એના સિવાય જગતમાં કોઈ નથી. આપણને સમ્યક દર્શનનું સાધન પણ એ જ છે. તો આ જીન શાસન જે છે, જિનેન્દ્ર ભગવાનની આમનાય છે કે જેમાં આ નવ દેવતા સ્થાન પામે છે, તો એ જિનેન્દ્ર ભગવાનને આપણે શિરોધાર્ય રાખી, એની શરણમાં રહી, એની આજ્ઞામાં રહી, એની આમનામાં રહી અને આપણે આગળ રાખવું. આપણે જીન શાસનની, જિનેન્દ્ર ભગવાનની આમનાય નિરંતર રાખવી. આમના એટલે એને અનુસરવું, એના માર્ગે ચાલવું, એના ઉપદેશને ગ્રહણ કરવો, એના સિદ્ધાંતોને હૃદયગત કરવા, એક એમની આમનાય છે. આપણે કુંદકુંદ આચાર્ય દેવની આમનાય છે, ગુરુદેવની આમનાય વાળા છે, અને જિનેન્દ્ર એ બધા ગુરુદેવ અને કુંદકુંદ આચાર્ય દેવ પણ જિનેન્દ્ર ભગવાનના જ લઘુનંદન છે, એના જ આરતિયા છે, એના જ એજન્ટ છે. તો એ આપણી ગુરુદેવની આમનાય એ જિનેન્દ્ર ભગવાનની આમનાય છે, કુંદકુંદ આચાર્ય દેવની આમનાય એ પણ જિનેન્દ્ર ભગવાનની આમનાય છે. તો એવા જીન શાસનની આમનાયમાં આપણે રહેવું એ આપણને જીન ધર્મ ધ્વજારોહણનો હેતુ છે. અને આ જે જીન ધર્મની ધ્વજારોહણ આપણે કર્યું, તો એ જીન ધર્મની ધ્વજાનું રોહણ આપણે નિશ્ચયથી અને વ્યવહારથી બે રીતે આપણે વાત વિચારી. આપણે નિશ્ચયથી પણ કહ્યું અને વ્યવહારથી પણ તમને કહ્યું. તો એ જે આપણે સારી જગ કા જો હે નાયક, મોક્ષ માર્ગ કા જો હે દાયક, તો આવા આવો જે લહે આવા જીન ધર્મ આપણો જે છે, એ જીન ધર્મ હંમેશા સર્વોચ્ચ છે. ગમે તેવો કાળ હોય, ગમે તેવું ક્ષેત્ર હોય, ગમે તેવો દ્રવ્ય હોય, ગમે તેવો ભાવ હોય, જીન શાસન ક્યારે પણ પરાભવ થતું નથી. કેમ કે જે શુદ્ધ છે, જે નિર્મળ છે, જે વાસ્તવિક છે, એ એક જ હોય, અસલી વસ્તુ હંમેશા એક જ હોય, અને એ માત્ર જૈન ધર્મ છે. તો એ જૈન ધર્મની જે વિજય પતાકા છે, જીનનું જે શાસન છે, એ બતાવનારી આ જૈન ધર્મની ધ્વજાનું આરોહણ છે. તો આપણે પણ મોક્ષ માર્ગમાં આરોહણ કરી, જિનેન્દ્ર ભગવાનના શરણે સમ્યકત્વની પ્રાપ્તિ કરીએ, એ સાચું જૈન ધર્મ ધ્વજાનું આરોહણ છે. અને આ જૈન ધર્મનું ધ્વજાનું આરોહણ એ ખરેખર આપણા નવ દેવતાનું નિવાસસ્થાન છે. આપણે નવ દેવતાની કાલે થોડી વાત કરી હતી, આજે એની બાકીની વાત પૂરી કરીએ છીએ. તો એ જે નવ દેવતા છે, તો એ નવ દેવતાની અંદર આપણે જે નવ દેવતા છે, એ નવ દેવતા આપણા કયા પ્રકારના છે, તો આપણે જે જો આ ધર્મધજા સંબંધ, ધર્મધજાનું આરોહણ એ જ નવદેવતાનું પૂજન છે. આપણે નવદેવતાનું જે ધર્મધજાનું આરોહણ કરીએ, એ નવદેવતાના પૂજન પૂર્વક જ કરીએ છીએ, નવદેવતાનો અર્ઘ પણ લઈએ છીએ. તો એ નવદેવતાનું જ આ સ્થાન છે. આ જીન મંદિર જ જગતમાં એક એવું સ્થાન છે કે જેમાં નવે દેવતા નિવાસ સ્થાન છે. અને જીન મંદિર એક એવું સ્થાન છે, એવું પવિત્ર સ્થાન છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. તો એ બધા પ્રકારે એવું પવિત્ર સ્થાન છે કે જીન મંદિરની અંદર આપણા આત્મહિત માટે ઉત્કૃષ્ટ નિમિત્તો છે. તો હા હા કહી દો. જો થોડુંક આપણે 5 મિનિટ રિપીટેશન કરીએ છીએ તો આ દેવ કોને કહેવાય? સંસ્કૃત ધાતુ દીવ ઉપરથી દેવ શબ્દ છે. તો દીવ ધાતુ, દીવ એટલે જેમના દેવત્વ પણ હોય, દિવ્ય પણ હોય, દેવ પણ હોય, એને દેવતા દેવ કહેવાય. દેવ દેવ શબ્દ છે એ વિશેષણ છે, દેવતા એક નામ છે, બરાબર ને? કાયર કાયરતા, માનવ માનવતા, સુરવીર સુરવીરતા. તો એવી રીતે દેવ છે એ વિશેષણ છે, દેવતા એક નામ છે. એટલે આપણે સામાન્ય રીતે નવદેવ શબ્દ બોલીએ છીએ, પણ નવ દેવતા એ રીતે બોલવું જોઈએ. તો એ કેમ કે એ નામ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે દેવતા શબ્દ હોય, વિશેષણ તરીકે હોય ત્યારે દેવ શબ્દ હોય, કે આ માણસ કેવો છે કે દેવ જેવો છે. તો એ વિશેષણ છે. તો અહીંયા આપણે કહેવાનું શું તાત્પર્ય છે કે દેવ માટે બે ક્રાઇટેરિયા છે, કે દેવ છે એક તો જે પૂજ્ય હોય અને પોતાના પરમાનંદ સ્વરૂપમાં ક્રીડા કરતો હોય, દિવ્યથી ક્રીડતી પરમાનંદે ઇતિ દેવઃ, કે જે પોતાના પરમાનંદ સ્વરૂપમાં ક્રીડા કરે, પોતાના શુદ્ધાત્મા સ્વરૂપમાં સ્થિત રહી અને જે દિવ્યતાને પ્રગટ કરે એને દેવ કહેવાય છે. દિવ્યતા એટલે એવી જે ચૈતન્યની વૃદ્ધિ એને દિવ્યતા કહેવાય. સ્વર્ગના દેવને પણ દિવ્ય કહેવાય, દેવ કહેવાય છે, પણ એની દિવ્યતા લૌકિક છે, જડ વૃદ્ધિ છે. અને અણિમા મહિમા પ્રાકમ્ય ઈશિત્વ વસુત્વ એવી બધી વૃદ્ધિ જડ વૃદ્ધિ છે, પણ આ જે વૃદ્ધિ છે ભગવાનની એ તો ચૈતન્ય વૃદ્ધિ છે. એ સર્વગુણાંતે સમ્યકત્વ, એક સમ્યક દર્શન પ્રાપ્ત તથા આત્માના અનંતા ગુણોની આંશિક શુદ્ધિ પ્રગટ થાય છે. અને જેને આવી પરિપૂર્ણ શુદ્ધિ પ્રગટ કરી છે એને દેવ કહેવામાં આવે છે. આંશિક શુદ્ધિ કરી છે એ પણ આંશિક રીતે તો દેવ જ છે. તો આ રીતે જે દેવ કહેવામાં આવે છે, અને એ દેવ છે એ દેવમાં કોનો સમાવેશ થાય છે? તો અર્યન ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન, સાધુ પરમેષ્ઠી, આચાર્ય ઉપાધ્યાય સાધુ, આ 5 પરમેષ્ઠી. પછી એ ઉપરાંત જીનવાણી, જીન મંદિર, જીન પ્રતિમા, જીન પ્રતિમા અને જીન ધર્મ, સોરી જીન પ્રતિમા ભૂલાઈ ગયું, જીન પ્રતિમા અને જીન ધર્મ. તો આ 9 દેવતા છે. જો વાસ્તવમાં દેવ જોઈએ ને તો જે પોતાના પરમાનંદ સ્વરૂપમાં ક્રીડા કરે અને જે પૂજ્ય હોય એને દેવ કહેવાય. તો આ પોતાના પરમાનંદ સ્વરૂપમાં ક્રીડા કરનારા તો એક સિદ્ધ ભગવાન છે, કે જેને સંપૂર્ણ અશરીરી ભગવાન છે. એને તેહે નિકલ અમલ પરમાત્મા ભોગે શર્મ, જ્ઞાન શરીરી ત્રિવિધ કલ્મમલ રહિત વર્જિત સિદ્ધ મહંતા, તેહે નિકલ અમલ પરમાત્મા ભોગે શર્મ અનંતા. તો આવા જે સિદ્ધ ભગવાન છે કે જે અષ્ટકર્મ વિનષ્ટ અષ્ટ મહાગુણે સંયુક્ત છે, શાશ્વત પરમને લોક અગ્ર બિરાજમાન સિદ્ધ છે. તો આ સિદ્ધ ભગવાન છે એ જ ખરેખર આપણા માટે દેવ છે. આ સિદ્ધ ભગવાન સિવાય વાસ્તવમાં તો કોઈ બીજા રીતે તો દેવ ન કહેવાય, પણ તેમ છતાં અર્યન ભગવાન છે એનામાં પણ દેવત્વ છે, દેવ તુલ્ય છે. કેમ કે એને ભલે દ્રવ્ય મોક્ષ નથી પણ ભાવ મોક્ષ છે, અને એ નજીકના ભવિષ્યમાં જ સિદ્ધ દશાને પ્રાપ્ત થવાના છે. એ એટલા માટે એ અર્યન ભગવાન પણ, એને પણ અનંતા ગુણોની શુદ્ધતા પ્રગટ થઈ છે. એક શરીરના કારણે, અઘાતી કર્મના કારણે અવ્યાબાદ પણ નથી, હજી એને અસિદ્ધત્વ નામનો દોષ છે, હજી એને શરીર દશા છે, સહયોગી દશા છે, પણ તેમ છતાં એ દેવતુલ્ય હોવાથી અર્યન ભગવાન પણ દેવ કહેવામાં આવે છે. અરિહંત મારા દેવ છે, સાચા એ વિતરાગ છે, જગતને એ જાણે છે, મુક્તિ માર્ગ પ્રકાશે છે, જ્યાં સમ્યક દર્શન જ્ઞાન છે, ચારિત્ર વિતરાગત છે, એવો મુક્તિ માર્ગ મારા પ્રભુજી પ્રકાશે છે. અરિહંતો શુદ્ધ આત્મા છે, હું પણ એના જેવો છું. અરિહંત જેવો આત્મા જાણી મારે અરિહંત થવું છે. તો એ અરિહંત ભગવાન છે, એ પણ આપણા માટે દેવ છે. હવે અરિહંત અને સિદ્ધ તો આપણે દેવ માયના, બરાબર. આપણે સામાન્ય રીતે શું કહીએ છીએ, દેવ કોને કહેવાય કે અરિહંત અને સિદ્ધ ભગવાનને, અને ગુરુ કોને કહેવાય, આચાર્ય ઉપાધ્યાય સાધુને. તો આચાર્ય ઉપાધ્યાય સાધુ દેવ કેમ, એને તો આપણે ગુરુ કહીએ છીએ, એને દેવ કેમ કહેવાય? તો આ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ પણ દેવ છે. કેવી રીતે દેવ છે? તો કે જુઓ, આ દેવત્વ પણ દિવ્ય પણ કોના આધારે છે? રત્નત્રયના આધારે. જેને રત્નત્રયની પૂર્ણ શુદ્ધિ પ્રગટ થઈ છે એને દેવ કહેવામાં આવે છે. એ સમ્યક દર્શન પ્રગટ થતાં સર્વગુણાંશની શુદ્ધિ પ્રગટ થાય છે, અને અને એ પૂર્ણ શુદ્ધિ, એનું નામ દિવ્યતપણું, દેવપણું, એનું ચૈતન્યની વૃદ્ધિપણું. એ જે ત્રિકાળ સ્વભાવથી તો બધા દેવ જ છે, પણ પર્યાયની અપેક્ષા અહીંયા દેવપણાની વાત છે. તો પર્યાયની અંદર એવા દેવત્વપણાની પ્રગટતા આ અરિહંત અને સિદ્ધ ભગવાનમાં છે. પણ આચાર્ય અને ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ પરમેષ્ઠી ભગવાન પણ રત્નત્રયની અપેક્ષાએ જોઈએ તો એનામાં પણ દેવજપણું છે. ભલે વ્યવહારથી એમ કહેવાય કે ભાઈ એનામાં, એટલે વ્યવહારથી સિદ્ધ ભગવાન અને આચાર્ય ઉપાધ્યાય અને સાધુની અંદર ત્રણ પ્રકારે ભેદ કહેવાય છે, કે ના રત્નત્રયની અપેક્ષાએ ત્રણ પ્રકારે ભેદ કહેવાય છે. કે આ જે આચાર્ય ઉપાધ્યાય સાધુનું રત્નત્રય છે એ કારણ છે, સિદ્ધ ભગવાનનું રત્નત્રય એ કાર્ય છે. કેમ કે આચાર્ય ઉપાધ્યાય સાધુનું રત્નત્રય સાવરણ છે, આવરણ વાળું છે, અને સિદ્ધ ભગવાનનું રત્નત્રય નિરાવરણ વાળું છે. તો એ રીતે એમાં કારણ કાર્યનો ભેદ વ્યવહારથી કહેવામાં આવે છે. પણ નિશ્ચયથી જોઈએ કે સાવરણ હોય કે નિરાવરણ હોય, જેમ દર્પણ છે એ મલિન હોય કે આવરણ વાળું હોય, પણ દર્પણ તો દર્પણ જ છે, એની સ્વચ્છતા તો એવી જ છે. ભલે એની બહારમાં થોડુંક આવરણ છે, પણ એની સપાટીમાં એનો જે સ્વભાવ છે, એનું પ્રકાશની પ્રતિબિંબની પૂર્ણતા છે, એ તો પરિપૂર્ણ જ છે. તો એ રીતે જોઈએ તો એનો કારણ કાર્યનો ભેદ નથી. તો પછી પ્રત્યક્ષ અને પરોક્ષનો પણ ભેદ છે એમ પણ કહેવામાં આવે છે. તો એ પ્રત્યક્ષ અને પરોક્ષનો ભેદ જ્ઞાનની અપેક્ષાએ છે, પણ રત્નત્રયના વેદનની અપેક્ષાએ જોઈએ તો પ્રત્યક્ષ અને પરોક્ષનો ભેદ નથી. એક વસ્તુ કારણ કાર્યમાં બધાને સમજાણે કે પૂર્વદશા કારણ હોય, પછીની દશા કાર્ય હોય. તો આ અરિહંત આચાર્ય અને સાધુ છે એનું સાવરણ છે, અને સિદ્ધ ભગવાનનું નિરાવરણ છે, એટલે એનું આ કારણ કાર્યનો ભેદ માનવામાં આવે છે વ્યવહારથી. પણ નિશ્ચયથી જોઈએ તો પણ એ જે સાવરણ છે ને એ બહુ જ આછું છે, અજ્ઞાની જેવું આવરણ નથી. એટલે એ આવરણ પણ બહુ સંજરણ કસાઈનું છે, બહુ જ આછું પાતળું છે, ન ગણ્ય છે. અને અને એ આ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ પણ ગુરુદેવ એમ કહે છે હાલતા ચાલતા સિદ્ધ ભગવાન છે, કેવળ જ્ઞાનની તરેટી છે. એટલે એ પણ એક દેવતુલ્ય તરીકે હોવાથી એને પણ કારણ કાર્યનો ભેદને ગૌણ કરીએ તો એ પણ દેવ છે. પછી પ્રત્યક્ષ અને પરોક્ષ, તો એ પરજ્ઞેયને જોવામાં પ્રત્યક્ષ પરોક્ષપણું છે, પણ પોતાનું સ્વસંવેદનમાં, સ્વસંવેદન સ્વ પ્રત્યક્ષ છે. તો જેવી રીતે આ આચાર્ય ઉપાધ્યાયને સાધુ છે પોતાના શુદ્ધાત્માને જે અનુભવ કરે છે, વેદન છે, વેદનમાં તો સિદ્ધ ભગવાન જેમ જ પોતાના શુદ્ધાત્માનું વેદન કરે છે, સિદ્ધ ભગવાન જેમ જ પોતાના અતિન્દ્રિય આનંદનો આહલાદ અનુભવે છે, એટલે વેદન અપેક્ષાએ એનું આ પ્રત્યક્ષપણું છે, એમાં પરોક્ષપણું છે નહીં. એટલે એ રીતે પણ એમાં કોઈ ફેર નથી. પછી અંશી અને અંશ, અથવા તો અવયવ અને અવયવી, એ પ્રકારે ભેદ કહેવામાં આવે છે વ્યવહારથી. કે આ જે સિદ્ધ ભગવાનનું રત્નત્રય છે એ અવયવ છે, એ અવયવી છે, અંશી છે, અને આચાર્ય ઉપાધ્યાય સાધુનું જે રત્નત્રય છે એ અવયવ છે, એનો અંશ છે. તો એમ કે જેમ કોઈ મોટો અગ્નિનો ભડકો હોય અને અગ્નિનો એક નાનો કણ હોય, તો મોટો ભડકો એને અવયવી કહેવાય અને એક નાના કણને અવયવ કહેવાય. આ શરીરને અવયવી કહેવાય અને એના કોઈ એક અંગ છે, હાથ છે કે પગ છે, કે એને એક અવયવ કહેવાય. તો એવી રીતે આ આચાર્ય ઉપાધ્યાય સાધુ છે એનું રત્નત્રય અવયવ રૂપ છે અને સિદ્ધ ભગવાનનું રત્નત્રય અવયવી રૂપ છે. પણ અવયવ હોય કે અવયવી હોય, અગ્નિનો નાનો કણ હોય કે અગ્નિનો મોટો ભડકો હોય, એ બાળવાનું કામ તો સમાન રીતે જ કરે છે. તો જેમ સિદ્ધ ભગવાનનું રત્નત્રય કર્મની નિજરા કરે છે, મોક્ષ માર્ગને પ્રદાન કરે છે, તો એવી રીતે જ આ જે આચાર્ય ઉપાધ્યાયનું સાધુનું રત્નત્રય છે એ પણ કર્મની નિદ્રા કરે છે, મોક્ષ માર્ગમાં આગળ વધારે છે. એટલા માટે આ મોક્ષ માર્ગી મહાત્મા હોવાથી આ તો અરિહંત અને સિદ્ધ તો મોક્ષ પ્રાપ્ત મહાત્મા છે, અને આચાર્ય ઉપાધ્યાય અને સાધુ તો મોક્ષ માર્ગી મહાત્મા છે, એટલે એ પણ આપણા માટે પૂજ્ય છે. આ જીનવાણી છે એ જીનવાણી કઈ રીતે દેવ કહેવાય? જીનવાણી તો જળ છે, એ તો પૂતગલની પર્યાય છે, તો એને જળ કેમ કહેવાય? તો આ જે ભગવાનની વાણી છે એ સાક્ષાત ભગવાન સમાન છે. એ આ જીનવાણી છે કોઈ જીવી તેવી નથી. મિથ્યા તમ નાસવે કો જ્ઞાન કે પ્રકાશવે કો આપા પર ભાસવે કો ભાનુસી બખાની હે જહા તહા તારવે કો પાર કે ઉતારવે કો સુખ વિસ્તારવે કો યહી જીનવાણી હે. જે જીનવાણી ભારતી તો હિ જપ્યો દિન રેન, જો તેરા શરણા ગહે સો પાવે સુખ ચેન. જા વાણી કે જ્ઞાન તે સુજે લોકા લોક, સો વાણી મસ્તક ચડો સદા દેત હો ઢો. તો આ જીનવાણી છે એ જીનવાણી આપણા માટે વર્તમાનમાં આધારરૂપ છે. અત્યારે દેવશાસ્ત્ર ગુરુ એ જ આપણા માટે આધારરૂપ હોય છે. દેવની ઉપસ્થિતિ નથી, ગુરુની પણ અનુપલબ્ધિ હોય છે, તો એવા સમયમાં એકમાત્ર જીનવાણી શાસ્ત્ર જ આપણને આધાર છે. આત્માદિ અસ્તિત્વના જીહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. જીન સૂત્ર સંકિત હેતુ છે સૂત્ર જ્ઞાતા પુરુષ જે. તો આ જીન સૂત્ર પણ એક સંકિતનું ઉત્કૃષ્ટ નિમિત્ત છે. તો આ જીનવાણી એ જીનેન્દ્ર ભગવાનનું જ સ્વરૂપ છે, એનું જ પ્રતિનિધિ છે. ગુરુદેવની વાણી એ ગુરુદેવ જ છે, કુંદકુંદાચાર્યના શાસ્ત્ર એ કુંદકુંદાચાર્ય દેવ જ છે. તો એવી રીતે આ જીનવાણી એ જીનદેવનું જ પ્રતિનિધિત્વ કરતી હોવાથી એને પણ આપણે દેવ કહી શકીએ છીએ. અને ત્યાર પછી જીનવાણી પછી એ જીન મંદિર. તો જીન મંદિર છે, જીન મંદિર જીન સમો શરણ ઇસકી મહિમા અપરંપાર, ગંધ કુઠી મેં નાથ બિરાજે અરહંત દેવ સાકાર. તો આ જે જીનેન્દ્ર ભગવાન છે, તો આ જીનેન્દ્ર ભગવાનનું જે મંદિર છે એ જેમ અરિયંત ભગવાન છે, વાસ્તવમાં પૂજ્ય તો અરિયંત ભગવાનનો આત્મા છે, અરિયંત ભગવાનનું શરીર નથી, પણ તેમ છતાં જે શરીરમાં પૂજ્ય આત્મા બિરાજે છે એને પણ પૂજ્ય કહેવામાં આવે છે. જે આ શરીર પૂજ્ય ક્યારે બને છે કે એમાં એવો પૂજ્ય આત્મા બિરાજે છે. જીવ મુક્ત સબ કહેવાય ચલ સબ જાણ દર્શન મુક્ત ને, સબ લોક માહી અપૂજ્ય ચલ સબ લોકો તર વિશે. કે આ જીવ મુક્ત સબ કહેવાય કે આ શરીરમાંથી આત્મા વયો જાય પછી એની કોઈ પૂજા કરતા નથી. અરિયંત ભગવાનનું શરીર હોય એમાંથી એ ચૈતન્ય ગોળો છૂટો પડી જાય, લોકાગ્રે બિરાજમાન થઈ જાય, પછી એના અગ્નિકુમાર દેવ હોય તો વિખરાઈ જાય અને એનો અગ્નિ સંસ્કાર થઈ જાય, એની પછી પૂજા થતી નથી. તો જે એવી રીતે આ આત્માની અંદર સમ્યક દર્શન છે, રત્નત્રય છે, તો એ આત્મા પૂજ્ય છે. અને સમ્યક દર્શન વગરનો, રત્નત્રય વગરનો આત્મા પૂજ્ય નથી. તો આ જે આ જીન મંદિર છે, તો જીન મંદિરની અંદર પ્રતિષ્ઠિત જીન દેવ બિરાજે, જીન પ્રતિમા જીન બિંબ બિરાજે છે. તો આ જીન બિંબનું નિવાસસ્થાન છે. તો એટલા માટે આ જીન દેવ પૂજ્ય છે, તો જીન મંદિરનું નિવાસસ્થાન એ જીન મંદિર પણ પૂજ્ય છે. રાજાનો મહેલ હોય તો એ મહેલને પણ રાજમહેલ કહેવાય. તો એ અરિયંત ભગવાન પૂજ્ય છે, તો એનું શરીર પણ પૂજ્ય છે. આપણે જે કાંઈ અરિયંત ભગવાનની સ્તુતિ કરીએ છીએ એના શરીર વડે, એની દિવ્ય ધ્વનિ વડે, એના 34 અતિશય વડે, એના 8 પ્રાતિહાર્ય વડે, તેના બહારના અતિશય વડે જ આપણે એની સ્તુતિ કરીએ છીએ, એની પૂજા કરીએ છીએ. કેમકે અંદરનો આત્મા તો દેખાતો નથી, પણ એ અંદરના આત્માનું જ પ્રતિનિધિત્વ બહારનો દેહ કરે છે. એ અરિયંત ભગવાનનું શરીર પણ એવું પરમ ઉદારિક સ્ફટિક જેવું નિર્મળ હોય છે. કાંતે વસ્ન પયંતિ એ દશ દિશો ધામનો નિરોધંતી એ ધામો દામ મહસ્વિના જનમનો મુસરંતી રૂપેણ એ દિવ્ય ન ધ્વનિનમ સુખમ શ્રવણયો સાક્ષાક્ષરંતો મૃતા વંદ્યાતે અષ્ટ સહસ્ર લક્ષણ ધરા તીર્થેશ્વરા સુરય. તો આમાં જે કઈ સ્તુતિ કરવામાં આવી એ ભગવાનના શરીર માટે જ કરવામાં આવી, કે ભગવાનના શરીરની કાંતિ એવી છે દસેક દિશાઓને નિર્મળ કરે છે, એની દિવ્ય ધ્વનિ ભવ્ય જીવોના કાનમાં સુખામૃતને રેડે છે. તો એવા અષ્ટ સહસ્ત્ર આઠ 1008 લક્ષણ ધારક જિનેન્દ્ર ભગવાનને મારા નમસ્કાર છે. પ્રસમ રસ નિમગ્ન દ્રષ્ટિ યુગમાં પ્રસન્ન વદન કમલ અંક કામિની સંગ શૂન્ય પ્રસમ રસ નિમગ્ન કામિની સંગ શૂન્ય. તો એવા જિનેન્દ્ર ભગવાન છે, એ જિનેન્દ્ર ભગવાન કોઈ જીવા તેવા નથી. તો આપણે જિનેન્દ્ર ભગવાનની જે કાંઈ સ્તુતિ કરીએ છીએ એ આવી, કિમ કર્પૂરમયમ સુધા રસમયમ કિમ ચંદ્રો ચિરમયમ કિમ લાવણ્યમયમ મહામણિમયમ કારુણ્ય કેલીમયમ વિશ્વાનંદમયમ મહોદયમયમ શોભામયમ ચિન્મયમ શુક્લ ધ્યાન વપુ જિનપતે ભૂયાદ ભવાલંબનમ. તો આ શુક્લ ધ્યાનમાં નિમગ્ન જીવનેન્દ્ર ભગવાનનું શરીર મને ભવના અવલંબનથી ભવ સમુદ્રમાંથી બહાર કાઢો. તો આ શરીરની સ્તુતિ વડે જ જીનેન્દ્ર ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે. તો આ જીન મંદિર છે એ જીનેન્દ્ર ભગવાનનું નિવાસસ્થાન હોવાથી એ જીન મંદિર પણ એ રીતે પૂજ્ય છે. અને મેં તમને જે વાત કરી કે આ જીન મંદિર એક એવું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવે છે, એમાં નવે દેવતાનો નિવાસ છે, અને આત્મહિત માટે કોઈ ઉત્કૃષ્ટ સ્થાન હોય તો આ જીન મંદિર સિવાય બીજું કોઈ નથી. આ પુણ્યનું સ્થાનક હોય તો પણ આ જીન મંદિર છે, કેમ કે દ્રવ્ય ક્ષેત્ર અને કાળ અને ભાવ આપણા શું થાય કે આપણી કોઈ પણ આપણે સંયોગી જીવ છે, અને સંયોગી જીવ હોવાથી આપણને બહારના સંયોગોની અસર એનો પ્રભાવ નિયમથી પડે છે. આપણે દ્રવ્ય એટલે આપણને કોઈ કુસંગ હોય, ખરાબ ભાઈબંધ હોય તો આપણને હોટલમાં લઈ જાય, સિનેમા જોવા લઈ જાય, જુગાર રમવા લઈ જાય, આપણને વિષય કસાઈમાં સપડાવે, તો એ એક એક દ્રવ્યનો પ્રભાવ છે. તો એમાં જીન મંદિરમાં છે વિતરાગતાનો સંચય. આ ભગવાનનું સ્વરૂપ વિતરાગી છે. આ વિતરાગતાના સાનિધ્યમાં તમે આવો તો વિતરાગતા ન હોય તો પણ પ્રગટે, અને વિતરાગતા હોય એની વૃદ્ધિ થાય. જીનદેવ નિજ દેવ જીનેન્દ્ર ભગવાન એક ચૈતન્ય અરીસો છે, આપણા આત્માનું સ્વરૂપ બતાવે છે. વિતરાગતાનું એક પ્રતીક છે, વિતરાગતાનું બિંબ છે. તો એટલા માટે આ જીન મંદિર દ્રવ્યથી એક ઉત્તમ છે. ક્ષેત્રનો પ્રભાવ હોય છે, આપણે બજારમાં જાય, સિનેમામાં જાય, ક્લબમાં જાય તો આપણા એવા ભાવ આવે. લાસ વેગાસમાં જાઓ અને તમે અહીંયા જુગારની ક્લબમાં, હા મેં તમને $10 આપ્યા, મફત આપ્યા, પણ તમે અહીંયા જાઓ એટલે રમવા જ માંડો. એટલે એવા ક્ષેત્રનો એવો જ પ્રભાવ થાય, એ ક્ષેત્ર જેવું છે. તો અહીંયા વિતરાગતાનું ક્ષેત્ર છે, તો આ ક્ષેત્રનો પણ એવો પ્રભાવ હોય, એક કાળનો પણ પ્રભાવ હોય. જે ચોથા કાળમાં કામ થાય પંચમ કાળમાં ન થાય, પંચમ કાળમાં થાય છઠ્ઠા કાળમાં ન થાય, જે કામ દિવસના થાય એમ રાતના ન થાય, તો રાતના વિષય વિકાર વકડે ને સવાર થતા વિલય પામી જાય. તો એક કાળનો પણ પ્રભાવ હોય છે. તો આ જીન મંદિરમાં પણ એક સુકાર ભગવાનની સાનિધ્યમાં નિયમ કાયમ માટે સુકાર રહે છે. ત્યાં કોઈ ચોઘડિયાની જરૂર જ નથી પડતી, મુહૂર્ત જોવાનું હોતું નથી. અને ભાવ બધું ભાવ ઉપર આધાર રાખે છે. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જીનવાર આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન. આપણા ભાવ ઉપર જ બધું નિર્ભર છે. આ ભાવ પરાવર્તન જ આપણને છે. આ વિતરાગતાનું ભાવનું એકમાત્ર સાનિધ્ય જીન મંદિરમાં છે. સંસારમાં બધે રાગ મિથ્યાત્વ અજ્ઞાન વિષય કસાય એ જ છે, ઉકેલો જ છે બધે, જ્યાં જાઓ ત્યાં એ જ છે. અને એકમાત્ર જીનેન્દ્ર ભગવાનનું સ્થાન જ પવિત્ર સ્થાન છે. એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પણ જો કોઈ ઉત્તમ હોય તો એ જીન મંદિર છે. તો એટલા માટે જીન મંદિર પણ દેવ છે, કે એમાં જીન દેવ બિરાજે છે. પછી જીન પ્રતિમા. આ સાક્ષાત જીન પ્રતિમા એ સાક્ષાત જીનેન્દ્ર ભગવાન છે. આપણે કાલે વિસ્તારથી વાત કરી, જીન પ્રતિમા જીન સારકી નમે બનારસ તાહી જાકી ભક્તિ પ્રસાદસો કિનો ગ્રંથ નિવાહી. તો આ જીન પ્રતિમા છે એ જીનેન્દ્ર ભગવાન સમાન છે. જીન પ્રતિમા જન દોષ નિકે. જો બનારસીદાસ એમ કહ્યું છે, કહત અલ્પ ભવિ સ્થિતિ જાહી જોઈ જીન પ્રતિમા પ્રમાણે જીન સારખી. જે જીનેન્દ્ર ભગવાનમાં સાક્ષાત જીન પ્રતિમામાં સાક્ષાત જીનેન્દ્ર ભગવાનને જોઈ શકે છે, જે જીનેન્દ્ર ભગવાનને સાક્ષાત જીનેન્દ્ર ભગવાન તરીકે સ્વીકારે છે, એના અલ્પ ભવ સ્થિતિ હોય છે. આ ભગવાનના પ્રતિમા કોઈ પથ્થરના પ્રતિમા નથી, ધાતુના પ્રતિમા નથી, એ સાક્ષાત જીનેન્દ્ર ભગવાન છે. કે એમાં મંત્ર સંસ્કાર છે, વિધિ વિધાન છે, એ પંચકલ્યાણક પુરુષ એની પ્રતિષ્ઠા થયેલી છે. એટલે એ ભગવાન સાક્ષાત જીનેન્દ્ર ભગવાન તુલ્ય હોય છે. તો એ જીન પ્રતિમા છે એ સાક્ષાત જીન પ્રતિમાનું જ પ્રતિનિધિત્વ કરતા હોવાથી એ પણ જીનદેવ છે, એટલે દેવ છે. અને આ જે જીન પ્રતિમા છે અને જીન ધર્મ છે, તો આ જીનનો જે સિદ્ધાંત છે એને જૈન ધર્મ કહેવાય. નિશ્ચયથી તો પોતાની વિતરાગી પરિણતિ અને વ્યવહારથી જીનેન્દ્ર ભગવાનનો સિદ્ધાંત, જે અફર હોય, અબાધિત હોય, ત્રિકાલિક સત્ય હોય, નિસ્તુષ યુક્તિથી નિર્બાધ્ય હોય, તો એવો સિદ્ધાંત એ જીનેન્દ્ર ભગવાનનો જ હોય છે. કે જે વિતરાગ છે, સર્વજ્ઞ છે, હિતોપદેશી છે, તો એવા એને જીન ધર્મ કહેવામાં આવે છે. તો એટલા માટે એ પણ દેવ જ છે. હવે આટલી વાત તો આપણે ગઈકાલે કરી હતી, હવે ટાઈમ તો થઈ ગયો છે, પણ તેમ છતાં એક બે પાંચ મિનિટ લઈ લો. હા, નથી પાડતા. ઠીક છે, ચાલો ઝડપથી લઈ લો છો. હવે જો પૂજ્યપણું આમાં શું છે, ઓલા ઘણાને પ્રશ્ન હશે ને, તો એ પ્રશ્ન પછી એના ઉત્તર નહીં મળે. એટલે પેપરનું હશે ને, એટલે હા. તો જો આજે જીનેન્દ્ર ભગવાનનું સામાન્ય સ્વરૂપ, સામાન્ય સ્વરૂપ એટલે શું, નવે દેવતાની કોમન બાબત, બરાબર ને. આપણા બધા મુમુક્ષુઓ છે તો એનું સામાન્ય સ્વરૂપ શું છે, કોઈ હિન્દી હોય, કોઈ ગુજરાતી હોય, કોઈ પૈસાદાર હોય, કોઈ ગરીબ હોય, કોઈ ભણેલો હોય, કોઈ અભણો હોય, કોઈ અભ્યાસી હોય, કોઈ ન અભ્યાસી હોય, એ બધું જુદી બાબત છે, એ વિશેષતા છે. પણ સામાન્યપણું શું, કે બધા ગુરુદેવના ભક્ત છે. તો એવી રીતે આ નવે દેવતાનું જે સામાન્યપણું છે એની આપણે વાત છે. વિશેષતા તો એક એક દેવતાની વાત વિશેષતાથી કરીએ તો એક એક ચોપડી ભરાય, એટલે એની વાત તો ઘણી બધી હોય. પણ આ સામાન્યપણામાં સૌથી પહેલી સામાન્યપણુંની વસ્તુ શું છે, તો કે એનામાં પૂજ્યતા છે. કે આ નવે દેવતા છે એનું આપણે સામાન્યપણું કહીએ તો એ પૂજ્ય છે. પૂજ્ય કોને કહેવાય, પૂજ્ય માટે બે ક્રાઇટેરિયા છે, કે જે ઈષ્ટ હોય અને આરાધ્ય હોય. જે આપણા ઈષ્ટ હોય એને પૂજ્ય કહેવાય, અને જે આરાધ્ય હોય એને પૂજ્ય કહેવાય. અપને અપને ઈષ્ટ કો નમન કરે સૌ કોઈ, ઈષ્ટ વિહોણા પરશરામ નમે સો મૂર્ખ હોય. તો દરેકને પોતાના ઈષ્ટ હોય છે. જો મુમુક્ષુને ઈષ્ટ વિતરાગ ભગવાન હોય છે, અને બીજા જેને મોક્ષનું કે પારમાર્થિક પ્રયોજન નથી ને સંસારિક પ્રયોજન છે, એના ઈષ્ટ કોણ હોય છે, રાગી દેવ હોય, કુદેવ હોય. એટલે આપણા ઈષ્ટ વિતરાગી ભગવાન છે, સદદેવ છે. અને જે જૈન ધર્મ સિવાય બાકીના બધાના ભગવાન રાગી છે. તોય સતી પરમાત્મને મા દશા મોહ મુગ્ધામ ક્વચિત તનુ વસત્વાત બુદ્ધ કે સાન્ય જેહમ સુગત અગધરમ વા ગધીસમ શિવમ વા જીત ભવ અભિનંદે ભાસુરમ શ્રી જીનમ વા. કે આ ભવને જીતનારા હોય, વિતરાગ હોય, સર્વજ્ઞ હોય, એકમાત્ર જીનેન્દ્ર ભગવાન છે. તો એ જીનેન્દ્ર ભગવાન પૂજ્ય છે, કેમ કે ઈષ્ટ છે, અને આરાધ્ય છે. આરાધ્ય કોને કહેવાય, કે જે શરણરૂપ હોય. તો આ જગતમાં આ જે જીનેન્દ્ર ભગવાન છે એ જ માત્ર શરણરૂપ છે. આ જીનેન્દ્ર ભગવાન સિવાય કોઈ શરણ, સદા સદા નવ દેવતા શરણ પામે અપના કલ્યાણ કરું, જબ તક સ્વપદ ન પામું હે પ્રભુ પૂજન ધ્યાન કરું. આ જગતમાં મંગલ લોકમાં ઉત્તમ અને શરણભૂત હોય તો એકમાત્ર આ નવ દેવતા છે, નિશ્ચયથી તો શુદ્ધાત્મા શરણ છે, એ શુદ્ધાત્મા ઓર પંચગુરુ જગમે શરણો દોય, મોહ ઉદય જીય કેવળ થા આન કલ્પના હોય. તો એ નિશ્ચયથી તો શુદ્ધાત્મા શરણ છે, પણ એ શુદ્ધાત્માના શરણ સુધી પહોંચાડનાર આ નવ દેવતા છે, માટે એ પણ વ્યવહારથી શરણ છે. એ નવ દેવતા એમ નથી કહેતા કે મામે કમ શરણ વ્રજ, કે તું મારા શરણે આવ, હું તારું કલ્યાણ કરી નાખું. એ પણ એમ કહે છે કે તું શુદ્ધાત્માના શરણે જા. એ પણ ગુરુદેવ આપણને કહેતા હોય છે કે અષ્ટપાવની ગાથા છે કે જે જિનેન્દ્ર ભગવાન છે, એ જિનેન્દ્ર ભગવાન આપણને એમ કહે છે કે તું મારા શરણે ન આવ, તું તારા શરણે જા. અને પોતાના શરણને બતાવનારા છે, એટલા માટે એ વ્યવહારથી શરણભૂત છે. એટલે એ પરદવાઓ દૂર ગઈ, સ્વદવાઓ સુ ગઈ, કે સાક્ષાત જિનેન્દ્ર ભગવાનનું શરણ છે એ પણ દુર્ગતિનું કારણ છે, શુદ્ધાત્માનું શરણ છે એ જ સુગતિનું કારણ છે. તો એ શરણરૂપ હોવાથી જે આપણને ટેકો આપે, આધાર આપે, સહાય કરે, મદદ કરે, એને શરણરૂપ કહેવાય. આ જગતમાં શરણરૂપ કોઈ નથી. કાલ સિંહને મૃગ ચેતનકો ઘેરા ભવન મેં, નહીં બચાવન હારા કોઈ યો સમજો મન મેં. મંત્ર યંત્ર સે ના ધન સંપત્તિ રાજપાટ છૂટે, વસ નહીં ચલતા કાલ લૂટેરા કાય નગરી લૂટે. કાય નગરી લૂટે ચક્ર રત્ન હળ દરસા ભાઈ, કામ નહીં આયા એક તીર કે લગત વિઘ્નસ ગઈ શ્રી કૃષ્ણ કી કાયા. દેવ ધર્મ ગુરુ શરણ જગત મેં ઓર નહીં કોઈ, ભ્રમ સે ફિરે ભટકતા ચેતન અહી અમર ખોઈ. તો આ દેવગુરુ ને ધર્મ જ, આ નવ દેવતા જ આપણા માટે શરણ છે. આ દેવગુરુ નવે દેવતા, નવ દેવગુરુ ધર્મમાં નવે દેવતા આવી જાય છે, તો એ જ આપણા માટે શરણ છે. અને એ સિવાય જગતમાં બીજું કોઈ શરણ હોતું નથી. એટલે આપણા આરાધ્ય પણ ઈ છે અને પૂજ્ય પણ ઈ છે. એટલા એટલે જે ઈષ્ટ છે અને આરાધ્ય છે માટે તે પૂજ્ય છે, નવ દેવતા પૂજ્ય છે. પછી નવદેવતાનું સ્વરૂપ છે, નવદેવતાનું સ્વરૂપ આપણે આરાધ્ય પૂજ્ય, અને પછી એ સમ્યકત્વનું સાધન છે. જો આ જગતમાં એ નેવ દેવતા પરમ ઉપકારી, વિતરા કે સાગર, સમ્યક દર્શન જ્ઞાન ચરિત છે, ભર દે તે સબકી ગાગર. તો આપણને સમ્યકત્વનું પ્રદાન કરવામાં દેવશાસ્ત્ર ગુરુ સિવાય કોઈ નિમિત્ત નથી હોતા, જ્ઞાનીની દેશના સિવાય બીજું કોઈ નિમિત્ત હોતું નથી. તો એ બધાનો સમાવેશ નવ દેવતામાં થાય છે. તો આ જે કંઈ સમ્યકત્વના સાધન છે, નિમિત્ત છે, એ બધા નવ દેવતામાં સમાય જાય છે. તો આ નવ દેવતા છે એ સમ્યકત્વનું શરણ છે, સમ્યકત્વની મને પ્રાપ્તિ કરાવે છે, માટે એ છે. હવે એક બીજી બાબત, કે નવે દેવતા સુખ સાથે સંબંધિત છે. જો આપણું પ્રયોજન સુખ છે, સુખ એટલે આત્મિક સુખ, અતિન્દ્રિય સુખ, સિદ્ધ ભગવાનનું સુખ, તો એવા સુખના પ્રતિક રૂપે આ નવે દેવતા છે. તો આ નવ દેવતા છે એ બધા સુખ સાથે સંબંધિત છે. અર્યંત અને સિદ્ધ ભગવાન છે એ તો સુખનું જ સ્વરૂપ છે. અર્યંત અને સિદ્ધ ભગવાન એ સુખનું સ્વરૂપ છે. પછી આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ સુખનો માર્ગ બતાવનારા છે. આચાર્ય ઉપાધ્યાય અને સાધુ તો એ સુખનો માર્ગ બતાવનારા છે. અને જે ત્યાર પછી છે જીનવાણી, તો આ જીનવાણી આપણને સુખનો ઉપાય બતાવનારો છે. જીનવાણી છે એ સુખનો ઉપાય બતાવે છે, એ સુખના ઉપાય માટેનું પ્રતીક છે. નવદેવતો કો નમન કરું આત્મકલ્યાણ, શાશ્વત સુખ કી પ્રાપ્તિ હિત કેળું ભેદ વિજ્ઞાન. તો આ સુખનો ઉપાય બતાવનાર જીનવાણી છે. અને ત્યાર પછી આ સુખનું પ્રતીક છે એ જીનબીમ છે. આ જીનેન્દ્ર ભગવાન બીમ એ અતિન્દ્રિય આનંદનો એક અમૃતની સંચોરી છે. સાંકળની સંચોરી તો બધાએ જોયું હોય, પણ જે શાશ્વત સુખ અમૃતની સંચોરી આ જીનેન્દ્ર ભગવાન છે. સુખનું પ્રતીક છે, સુખનો રસ છે. જે મધ પૂરો મધથી તરબોર છે, એમ સુખથી આહ્લાદથી સુખના સાગરથી ભરપૂર આ જીનેન્દ્ર ભગવાન છે. આ સુખનું પ્રતીક કોઈ હોય તો એ જીનેન્દ્ર ભગવાન. આ જીનબીમ છે એ આ સુખનું જ બીમ છે, સુખનું જ પ્રતીક છે. અને આ જે જીન મંદિર છે એ સુખનું ધામ છે. આ જીન મંદિર એ સુખધામ, સુખધામ અનંત સુસંત ચહી દિન રાત રહે તદ ધ્યાન મહી, પર શાંતિ અનંત સુધામય જે પ્રાણ મુ પદ તે વર તે જયતે. નિશ્ચયથી તો પોતાનો સુધાત્મા સુખનું ધામ છે, પણ વ્યવહારથી આ જીન મંદિર સુખનું ધામ છે. અને જે જીન ધર્મ છે એ સુખનો સિદ્ધાંત છે. આ સુખનો સિદ્ધાંત કોઈ હોય તો આ જીન ધર્મ છે. તો આ જીનેન્દ્ર ભગવાન સાથે અને એક વ્રત નિયમના સાક્ષી. તો જો આપણે કોઈ પણ વ્રત નિયમ કરીએ, અંગીકાર કરીએ, તો ભગવાનની કોઈ પણ સારું કાર્ય કરીએ તો મોટાને આગળ રાખીને કરીએ તો એ પાર પડે. આપણે ગુરુદેવને આગળ રાખીને કોઈ કાર્યની શરૂઆત કરીએ, ગુરુદેવને આપણે શિરોધાર્ય રાખીએ, ગુરુદેવને આગળ કરીએ તો આપણા બધા કાર્ય પાર પડે. તો એવી રીતે આ નવ દેવતા છે એ આપણે વ્રત નિયમનું એટલે સાક્ષાત સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને જ વ્રત હોય, બીજાને તો વ્રત હોય જ નહીં. એ તો એક માત્ર શિષ્ટાચાર કે એક જાતનો એક શુભ ભાવથી બચવાનો ઉપાય કે એ પ્રકારનો જ હોય. પણ તેમ છતાં જે કાંઈ વ્રત નિયમનું આપણે પાલન કરવું હોય તો એ નવ દેવતાના સાક્ષીએ એને આગળ રાખીને, એને શિરોધાર્ય રાખીને, એની આજ્ઞામાં રહીને, એની માર્ગે કરીએ તો એનું નિર્વિઘ્ને સમાપન, નિર્વિઘ્ને પાલન થાય છે. એ ભગવાનની સાક્ષીએ આપણે વ્રત અંગીકાર કર્યો હોય તો એ વ્રતનું આપણે વ્રતમાં અતિચાર નથી આવતો. વ્રતને તોડવા કરતા તો મરણ સારું એમ આપણને લાગે છે. અને ભગવાનની સાક્ષીએ કરવાથી એ નિર્વિઘ્ને બહાર પડે છે, એના વિઘ્ન હોય તો પણ મટી જાય છે. તો એ વ્રત નિયમના પણ એક સાક્ષી તરીકે કોઈ હોય તો આ જીનેન્દ્ર ભગવાન છે. અને એક વિઘ્નહર્તા છે. નવદેવતા પરમ ઉપકારી રત્ન તરીકે દાતા હૈ, વિઘ્ન વિનાશક સંકટ હર્તા તીન લોક વિખ્યાતા હૈ. આ નવદેવતા વિઘ્ન, જો કોઈ પણ આપણું વિઘ્નનું હરણ કરે એ તો પુણ્યથી કરે છે. આપણે મંત્રનો જાપ કરીએ તો વિઘ્ન, પણ કોઈ પણ જાપ હોય બધામાં નવદેવતા જ હોય, પંચ પરમેશ્વરી જ હોય, તો એ ભગવાનનું સ્મરણ કરતા આપણા પાપ નાશ પામી જાય છે. દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપ નાશનમ, નામ માત્ર કથયા પરમાત્માને ભૂરી જન્મ જન્મ કૃત પાપ સંશય. આપણા અનેક જન્મના પાપ મટી જાય છે તો પ્રયોજન એનું હોતું નથી. પુણ્યનું પ્રયોજન હોવા છતાં પણ પુણ્યની પ્રાપ્તિ આ નવ દેવતાના શરણે જ થાય છે. આ જગતમાં બધા સ્થાનકો પાપના છે, પુણ્યનું સ્થાનક એકમાત્ર નવદેવતા છે. તો એ નવદેવતાના શરણે આપણને આ પુણ્યની પ્રાપ્તિ થતા આપણા વિઘ્ન આપમેળે ટળી જાય છે. આ વિઘ્નહર્તા બીજા કોઈ ગણેશ નથી, આ નવદેવતા છે. આ ગુણના ધરનાર ગણપતિ ગણધર ભગવાન આ નવદેવતા છે. અને નવદેવતાની પૂજા આપણે કઈ રીતે કરીએ? તો વ્યવહારથી તો આપણે મંડળ વિધાન પૂજન કરીએ, આ શાંતિ વિધાન, શાંતિ વિધાન પણ એક નવદેવતાની જ પૂજન હોય છે. આપણે જે ધર્મધ્વજાનું આરોહણ કર્યું એ પણ એક નવદેવતાની પણ પૂજન છે. તો એ આ બધા આપણે એ તો જાણીએ છીએ, પણ નિશ્ચયથી આપણે એની પૂજા ક્યારે કરીએ કે નવદેવતાના શરણે આપણે સાચા સુખની પ્રાપ્તિ કરીએ, મોક્ષ માર્ગમાં આરોહણ કરીએ, આપણે ભગવાનની આમનામાં રહીએ, ભગવાનના સિદ્ધાંતોને ગ્રહણ કરીએ અને એમના ઉપદેશને આત્મસાત કરીએ, એ જ ખરેખર નવદેવતાનું સાચો શબ્દ છે. તો આ રીતે આપણે આ નવ દેવતાની વાત કરી. પરમ કૃપાળુ સદગુરુ દેવનો જય, પ્રસન્ન મૂર્તિ ધન્ય અવતાર ભગવતી માતાનો જય.
કર્યું છે.